भगवान ना विवाह संपन्न थई गया। તાળી ઉપાડો, માં તાળી ઉપાડો, પૂરું સાંભળી લ્યો પછી તાળી ઉપાડજો। આજે મોટી એકાદશી છે, ખબર છે ને, તુલસી લગ્ન સાથે રુક્ષ્મણી રાધા કૃષ્ણના લગ્નનો આનંદ થયો।
તુલસી અને શાલિગ્રામના વિવાહ સંપન્ન થયા છે, પરમ સૌભાગ્ય છે આપણા બધાનું કે એક દિવસે ભગવાનના બે બે સ્વરૂપના વિવાહ થયા છે। આ જોઈને લાગે છે કે નિશ્ચિત આજે માણામોરાવાસીઓ પર અને મુંબઈથી આવેલા ભક્તો અમારી ઉપર ભગવાનની વિશેષ કૃપા છે, જેને કારણે એક સાથે ભગવાનના ભવ્ય સ્વરૂપના વિવાહ આજે થયા છે। આવો સંજોગ બહુ ઓછો જોવા મળે। બધા ભક્તોને નિવેદન, થોડીક પણ બુદ્ધિ હોય તો સ્થાન ઉપર બેસજો। શાલિગ્રામ અને તુલસીજીને ત્યાં રાખવામાં આવશે અને આપણા બ્રાહ્મણ દેવતાએ બહુ સુંદર વિવાહ કરાવ્યા છે, તો બધાએ હૃદયથી ભેટ રાખવી જોઈએ। પણ આ કાર્ય અંતમાં પણ થઈ શકે છે, પેલા ભગવાનની કથા સાંભળવી બહુ જરૂરી છે। તો બહુ સુંદર ભગવાન કૃષ્ણ અને રુક્મિણીના વિવાહ થયા, ત્યારબાદ સત્યાજીતનો વધ કર્યો, જામવનજીનો વધ કરી સત્યભામા, સત્યાજીતની પુત્રી સત્યભામા અને ત્રેતાયુગના જામવંતની પુત્રી જામવંતી સાથે ભગવાન શ્રી કૃષ્ણએ વિવાહ કર્યા। એક સમયની વાત, ભૌમાસુર નામના રાજાએ એકવાર રાજાઓની અન્ય અન્ય 16,100 કન્યાનું અપહરણ કર્યું। 16,100 કન્યાનું અપહરણ કરી પોતાના મહેલમાં બંધ કરી દીધી। આ બધી કન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણને પુકાર્યા છે। કૃષ્ણને પુકારવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, ભૌમાસુરના પુત્ર ભગદત્ત ઉપર એને કૃપા કરી અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ ભૌમાસુરનો વધ કર્યો। ભૌમાસુરનો વધ કરી ભગવાને 16,100 રાજાની કન્યાને એની કેદમાંથી મુક્ત કરી અને કીધું, જાઓ તમે તમારા ઘરે જઈ શકો છો। ત્યારે આ 16,100 કન્યા કે હે કૃષ્ણ, હવે અમને કોઈ નહીં રાખે, અમે તમારા શરણમાં છીએ, કૃપા કરી તમે અમને સ્વીકારી લો। 16,100 કન્યાના કહેવાથી, પ્રાર્થના કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ 16,100 કન્યા સાથે વિવાહ કરે। ઘણા લોકો કૃષ્ણ ઉપર દોષારોપણ કરે કે કૃષ્ણએ 16,108 વિવાહ શા માટે કર્યા, પણ જો શાસ્ત્રની કથા કૃષ્ણને નોંધા કરવા, 16,100 કન્યા કૃષ્ણ પાસે આવી કૃષ્ણને પ્રાર્થના કરી અને કૃષ્ણએ એમના પર કૃપા કરી છે। તો ઘણા લોકો એવો દાવો કરે કે તો ઠીક છે, કૃષ્ણએ 16,108 વિવાહ કર્યા, અમે 16 તો કરી શકીએ ને, પણ તમે એકને નથી રાખી શકતા, 16,108 ને 16 ક્યાંથી રાખી શકવાના? એક પત્નીને સાચવવામાં ફેણ નીકળી જતા હોય, એ 16,108 ને ક્યાં રાખવાની વાત આવી? ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં વર્ણન છે, 16,108 એટલા પ્રેમથી રાખતા હતા, બધા માટે એક એક મહેલ, બધાને રહેવા માટે સેપરેટ વ્યવસ્થા, 16,108 રાણીઓના 10-10 પુત્ર અને એક એક પુત્રી, બધા માટે રહેવા ખાવા પીવા માટે સુંદર સુંદર વ્યવસ્થા। આ કાર્ય એકમાત્ર કૃષ્ણ કરી શકે। આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને 16,108 પટરાણીઓ બહુ સુંદર જીવન જીવી રહ્યા છે। સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કૃષ્ણની સુંદર લીલાનું કથા શ્રવણ કરાવે. શ્રી પરીક્ષિત મહારાજ 80મા અધ્યાયમાં જિજ્ઞાસા કરે છે, ભગવાન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાણી અનંત વીર્યસ્ય શોતુમ ઇચ્છામિ. હે પ્રભુ, હે પ્રભુ, હે સુખદેવ ગોસ્વામી, હવે તમે મને કૃષ્ણ અને સુદામાની કથા સંભળાવો. કેવી રીતે સુદામા અને કૃષ્ણની મિત્રતા થઈ અને કેવી રીતે કૃષ્ણ અને સુદામાની મિત્રતા નિભાવી છે. કોનું શ્રુત્વા સકૃત બ્રહ્મન ઉત્તમ શ્લોક સત્કથા વીરમૈત વિશેષજ્ઞ વિષણ્ણ કામ માર્ગણઈ. આ સંસારમાં એવો કોણ વ્યક્તિ હશે જે કૃષ્ણ સુદામાની કથા નહીં સાંભળે. સવાક્યયા તસ્ય ગુણાન ગૃણીતે કરોચ તત્કર્મ કરો મનસ્ય સ્મરેત વસંતમ સ્થિર જંગમેશુ શૃણોતિ તત્પુણ્ય કથાસ કર્ણ. એના કાન કાન છે જે પોતાના કાનેથી કૃષ્ણ કથા સાંભળે, એની વાણી વાણી છે જે પોતાની વાણીથી ભગવત કથાનું ગુણાનુવાદ કરે, એના હાથ હાથ છે જે ભગવાનની સામે ઝૂકી જાય. પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા સાંભળી સુખદેવ ગોસ્વામી કૃષ્ણ સુદામા ચરિત્ર કહેવાનું પ્રારંભ કર્યો. સુખદેવ ગોસ્વામી સુદામાજીનું ઇન્ટ્રોડક્શન, સુદામાની ઓળખાણ આપતા કહે છે, કૃષ્ણ સ્યાસી સખા કશે બ્રાહ્મણ બ્રહ્મવીતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષો પ્રશાંતાત્મા જીતે. કૃષ્ણસ્ય આસીત સખા કશ્ચિત. એકવાર કૃષ્ણના એક સખા હતા, એનું નામ શું હતું? એનું નામ સુદામા હતું. સુદામાનો સ્વભાવ કેવો હતો? કે છે બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, જન્મથી બ્રાહ્મણ હતા. અને બ્રાહ્મણનો અર્થ થાય કહેવાય છે જન્મના શુદ્ર જાયતે સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે વેદ પાઠાદ ભવેત વિપ્રો બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જન્મથી બધા શુદ્ર હોય છે, પણ એનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરવામાં આવે ત્યારે દ્વિજ બને. જ્યારે દ્વિજ બનીને વેદ શાસ્ત્રનું પઠન કરે ત્યારે વિપ્ર બને, અને એ વિપ્ર વેદ શાસ્ત્ર પઠન કરતા કરતા બ્રહ્મને જાણવા માંડે. ભગવાનને જાણવા વાળાને બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જે બ્રહ્મને જાણે, બ્રહ્મને સમજે એને બ્રાહ્મણ કહેવાય. આવા જ એક બ્રાહ્મણ કહેવાય છે કે પોરબંદરમાં એનો જન્મ થયો, અને જન્મથી જ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, સમસ્ત ઇન્દ્રિયના અર્થેથી. આ ઇન્દ્રિયો માટે સંસારમાં ઘણા વિષયો છે, આંખને જોવા માટે ઘણા બધા દ્રશ્યો છે, કાનને સાંભળવા માટે ઘણા બધા ગીત છે, જીવહાને ટેસ્ટ લેવા માટે ઘણા બધા ભોજન છે, પણ આ સમસ્ત વિષયોથી સુદામા મુક્ત હતા. અને પ્રશાંત આત્મા સુદામા વિશે કહે છે, એ પ્રકૃષ્ટ રૂપેણ શાંત હતા. શાંત હોવાનું કારણ એ કૃષ્ણના ભક્ત હતા. અને જીતેન્દ્રિય સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરીને રાખ્યા. આ સંસારમાં જીતેન્દ્રિયનું સ્થાન બહુ ઓછું છે, ઇન્દ્રિય જીત બહુ વધારે છે. બધા ઇન્દ્રિયો દ્વારા જીતાયેલા છે, પણ આપણે ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ. જીતેન્દ્રિય હતા, એની ઇન્દ્રિયા એના વશમાં હતી. પ્રશ્ન થાય, આ સુદામા કૃષ્ણના સખા ક્યારે બન્યા? સંતો કહે છે કે સખાનો અર્થ થાય ખા એટલે ખાવું, સ એટલે સાથે સાથે, જે સાથે સાથે બેસીને ખાય એને સખા કહેવાય. તો આ સખા ક્યારે બન્યા? એક સમયની વાત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ 11.5 વર્ષ પછી મથુરામાં આવ્યા, મથુરામાં વસુદેવ અને દેવકીને કારાગારમાંથી મુક્ત કર્યા, ત્યારે દેવકી અને વસુદેવે વિચાર કર્યો કે આ કૃષ્ણને આજ સુધી કૃષ્ણ ભણવા નથી ગયો અને આગળ જઈને આને રાજા બનાવવાનો છે, માટે આને ભણાવવો બહુ જરૂરી છે. દેવકી અને વસુદેવ કૃષ્ણ અને બલરામને ઉજ્જૈનમાં સાંદિપની મુનિના આશ્રમમાં ભણવા માટે મોકલે છે. જો શાસ્ત્રનો બહુ સુંદર સિદ્ધાંત છે, ચાહે કૃષ્ણ હોય કે રામ કે પછી ચૈતન્ય મહાપ્રભુ હોય, એને ગુરુ પાસે તો જવું જ પડે. યદ્યપિ ભગવાનને કોઈ ગુરુ પાસે જવાની જરૂર નથી. ગોસ્વામી તુલસીદાસજી લખે છે, જાખે વેદ શ્વાસ શ્રુતિચારી સો હરિ પડયઃ કૌતુક ભારી. જે ભગવાનના શ્વાસમાંથી વેદ પ્રગટ થાય એવા ભગવાનને ભણવા જવું પડે, આ કોઈ વાત હજમ નથી થતી. ભગવાન શ્રી રામચંદ્ર જ્યારે જાય છે કે જે ભગવાન રામને કે કૃષ્ણને ગુરુ બનાવવાની જરૂર નથી, પણ સંસારના લોકોને ઉપદેશ આપવા માટે ભગવાન પણ ગુરુ ધારણ કરે છે. હે જગતના જીવો, તમે ગુરુ બનાવજો અને ગુરુ બનાવી ભગવત પ્રાપ્તિ કરજો. આજ ઉપદેશ આપવા માટે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ ગુરુ ધારણ કર્યા છે. ભક્તો, ગુરુની વાત આવી છે એટલે હું તમને શાસ્ત્રમાંથી એક સિદ્ધાંત બતાવવા જઈ રહ્યો છું. ગુરુનો અર્થ થાય જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, અને ગુરુ બધાએ બનાવવા જોઈએ. કે છે ને, ઝાડ વિના પાન નહીં, ગુરુ વિના જ્ઞાન. ગુરુ વગર જ્ઞાન ક્યારેય ન મળે. તમે જોયું ભગવદ્ ગીતામાં અર્જુન અને કૃષ્ણ બંને મિત્ર હતા, અને બીજા અધ્યાયના 7મા શ્લોકમાં જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પ્રચામી ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેયસ્ય નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તે અમ સાધિ માનતામ પ્રપન્ન. હે કૃષ્ણ, કૃપણ દુર્બળતાને કારણ હું મારી બુદ્ધિ ખોઈ ચૂક્યો છું, વેક ભૂલી ગયો છું. અત્યાર સુધી હું તમારો મિત્ર હતો, પણ હવે હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો. જ્યાં સુધી કૃષ્ણ અર્જુનના સખા હતા ત્યાં સુધી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન ન દીધું, પણ જ્યારે કૃષ્ણ અર્જુનના ગુરુ બન્યા તરત ભગવદ્ ગીતા શરૂ કરી દીધી. બીજા અધ્યાયના 11મા શ્લોકથી અશુચ્યાનન્વશોત્સત્વમ પ્રજ્ઞાવાદાંશ વાસસે, અનેકાનેક શ્લોક કહી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન દીધું. જ્ઞાન ત્યારે મળે જ્યારે ગુરુ ધારણ કરીએ. પછી તમે રામાયણ જો કે મહાભારત જો કે ભાગવતમ જો, રામાયણમાં ભારદ્વાજ ઋષિને યાજ્ઞવલ્કજીએ જ્ઞાન ત્યારે દીધું જ્યારે યાજ્ઞવલ્કજીને ગુરુ ધારણ કર્યા છે. શ્રીમદ ભાગવતમમાં 88,000 ઋષિમુનિઓને જ્ઞાન ત્યારે મળ્યું જ્યારે સુદ ગોસ્વામીને ગુરુ ધારણ કર્યા. પરીક્ષિત મહારાજને ભાગવતનું જ્ઞાન ત્યારે મળ્યું જ્યારે સુખદેવ ગોસ્વામીને ગુરુ ધારણ કર્યા. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ બનાવવા બહુ આવશ્યક છે. વગર ગુરુએ જ્ઞાન ક્યારેય નહીં મળે. પણ ભક્તો, આ કથા અંત કરતા, આ કથાના અંતિમ દિવસે હું તમને જાગૃત કરવા માંગુ છું. બધા જાગૃત થાઓ અને સંસારમાં જુઓ કે આપણે ગુરુ પ્રાપ્ત કરવાની જરૂર છે, પણ કેવા ગુરુ પ્રાપ્ત કરવા એ શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખીને જોજો. કારણ કે સંસારમાં પાખંડ ગુરુઓની કમી નથી રહી. ગલી ગલીએ, ઠેકાણે ઠેકાણે ગુરુ ઉત્પન્ન થઈ રહ્યા છે, બધાને ગુરુ બનવું છે. આ સંસારમાં બધાને ગુરુ બનવું છે, પણ શાસ્ત્રમાં જે લખ્યું છે એવા ગુરુને પ્રાપ્ત કરશું તો ભગવાન મળશે, નહીં તો આપણે અવગતિએ જશું. તો એ પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કેવા ગુરુનું વર્ણન છે, તો કહેવાય છે કે આમ તો શાસ્ત્રમાં ગુરુ બનવાની ઘણી યોગ્યતા લખી છે, પણ ગુરુ બનવા માટે 5 યોગ્યતા હોવી જોઈએ. વધારે ન વિચાર કરો, તમારે જેને ગુરુ બનાવવાના છે, જે તમારા ગુરુ બની રહ્યા છે, એનામાં આ 5 વસ્તુ જોજો. જો એનામાં 5 વસ્તુ હોય તો આ દુનિયામાં ગમે ત્યાં તમે ગમે એને ગુરુ બનાવી શકો, પણ આ 5 વસ્તુ એનામાં હોવી જોઈએ. આ હું નથી કહેતો, એવું નથી કે હું મારા મન અને બુદ્ધિથી તમને કહી રહ્યો છું, હું પ્રત્યેક વસ્તુ શ્લોક સાથે બોલીશ અને શાસ્ત્રનું કોટેશન આપીને બોલીશ. શાસ્ત્રમાં લખ્યું છે કે સૌથી પહેલા ગુરુ એ બની શકે જે ભગવાન શ્રી કૃષ્ણને તત્વથી જાણે. ગુરુમાં પહેલી યોગ્યતા કઈ? જે ભગવાન કૃષ્ણને તત્વથી જાણતો હોવો જોઈએ. હવે તમે કહેશો આવું ક્યાં લખ્યું છે? તો શાસ્ત્રમાં લખ્યું છે, કિબા વિપ્ર કિબા ન્યાસી કેને શુદ્ર નહીં, એ કૃષ્ણ તત્વવેતા સે ગુરુ હઈ. જે કૃષ્ણને તત્વથી જાણે, કૃષ્ણને તત્વથી સમજે, એ જ ગુરુ બની શકે. અને કૃષ્ણને જે તત્વથી જાણતો હોય, જરૂરી નથી કે એ બ્રાહ્મણ જ હોવો જોઈએ. બ્રાહ્મણ હોય, શુદ્ર હોય, ચાંડાલ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય, કૃષ્ણને તત્વથી જાણવા વાળો ગુરુ બની શકે છે. કેમ પ્રભુ? બ્રાહ્મણ દેવતા એ પ્રસન્ન છે, કારણ કે ભગત છે ને, ભક્તિ સાથે લેવા દેવા છે, પોસ્ટ સાથે અને સિમ્બોલ સાથે લેવા દેવા નથી. કૃષ્ણને તત્વથી જાણતા હોવા જોઈએ. આ પહેલી યોગ્યતા જેને ગુરુ બનાવવાના છે, એમાં પહેલી યોગ્યતા જોવું જોઈએ કે કૃષ્ણના વિજ્ઞાનને તત્વથી જાણે છે તો એ ગુરુ છે. અને ભગવાનને જો ન જાણતા હોય તો એ આપણને ભગવાન ક્યાંથી અપાવશે? સાધારણ વાત છે ને. તો ગુરુ બનવા માટે પહેલી યોગ્યતા ભગવાનને તત્વથી જાણતા હોવા જોઈએ. હવે ગુરુ બનવા માટે બીજી યોગ્યતા, એ પોતાની જાતને ક્યારેય ભગવાન ન સમજવા જોઈએ. નહીં તો આ સંસારમાં જોવાય છે ને, ગુરુ બન્યા હોય, ગીતા અને ભાગવતની વાત કરે, લોકો વાહવા કરવા મને, અને પછી અમુક સમય પછી કહી દે કે હું જ ભગવાન છું, મારું જ ધ્યાન કરો, મારું જ નામ લ્યો, મારા મંત્રનું જપ કરો. પોતાને ભગવાન માનવા વાળા ક્યારેય ગુરુ ન બની શકે, કારણ કે જીવ જીવ છે, ભગવાન ભગવાન છે. આ જીવ ક્યારે ઈશ ન બની શકે. આ ગુરુની બીજી યોગ્યતા છે. આપણે જેને ગુરુ બનાવીએ છીએ, જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એમાં આ વસ્તુ જોવી જોઈએ. ઘણી વખત લોકો ટીવીમાંથી જ્ઞાન પ્રાપ્ત કરે, અમુક જગ્યાએ કથા ચાલતી હોય ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરે, પણ સતર્ક થજો, જાગૃત થજો. જેમાં જે ગુરુમાં આ યોગ્યતા નથી અને એવા ગુરુ પાસેથી જો જ્ઞાન પ્રાપ્ત કરશો, તમને તો એવું જ લાગશે કે આ બધા સમાન બોલે છે, બધા સરખું બોલે છે, પણ બહુ અંતર હોય. વાત એ જ ગીતા અને એ જ ભાગવતની હોય, પણ એનો અંત કંઈક બીજી જગ્યાએ આવતો હોય. ઘણી વખત પ્રશ્ન થાય, માની લો આપણે યોગ્ય ગુરુ સિવાય બીજા પાસેથી કથા સાંભળી પણ લઈએ તો શું ફરક પડશે? આચાર્ય બહુ સુંદર દ્રષ્ટાંત આપે. બે છોકરા હાર્મોનિયમ શીખવા માટે ગુરુજી પાસે ગયા. એમાં એક છોકરાને થોડુંક હાર્મોનિયમ વગાડતા આવડતું હતું. બે વારા બેઠા છે, જેને હાર્મોનિયમ વગાડતા આવડતું હતું ગુરુજી પાસે ગયો, કીધું કાલથી હું તમારી પાસે હાર્મોનિયમ શીખવા માટે આવીશ, મહિનાના કેટલા પૈસા લેશો? તો ગુરુજી કે 500 રૂપિયા. બારો આવ્યો, જેને હાર્મોનિયમ વગાડતા નહોતું આવડતું એ ગુરુજી પાસે ગયો, તમે મહિનાના કેટલા રૂપિયા લેશો? ગુરુજી કે 200 રૂપિયા. બંને છોકરા બહાર ભેગા મળ્યા, બંને વાત કરે. બોલો કે મને તો હાર્મોનિયમ વગાડતા આવડે છે તોય 500 રૂપિયા કીધા, અને તને કાંઈ નથી આવડતું તો 200 જ રૂપિયા, આવું કેમ? બંને ગુરુજી પાસે ગયા, પ્રશ્ન પૂછ્યો આવું કેમ? ત્યારે ગુરુજી એટલું જ કીધું કે તને પહેલેથી થોડુંક હાર્મોનિયમ વગાડતા આવડે છે, એટલે સૌથી પહેલા તું જે ઓલું ખોટું શીખ્યો છો એ મારે ભૂલવાડવું પડશે, એ ભૂલવાડી અને નવું શીખવાડવું પડશે. અને આને ભૂલવાડવાની કાંઈ જરૂર નથી, આને ડાયરેક્ટ નવું શીખવાડવાનું છે. તો તારામાં મારે ડબલ મહેનત છે. એમ જો યોગ્ય વક્તા પાસેથી અને યોગ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત ન થાય તો એ જ્ઞાન આપણા મૃત્યુને નોતરે છે, આપણા પતનને નોતરે છે. માટે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શુદ્ધ ગુરુને ધારણ કરજો. ગુરુમાં સૌથી પહેલી યોગ્યતા કૃષ્ણને તત્વથી જાણતા હોવા જોઈએ. આપણા ગુજરાતમાં ઘણા લોકો મૌન બેસી જાય અને પછી લોકો એને ગુરુ ગુરુ કરવા માંડે. એ બોલે તો ખબર પડે એનામાં કેટલી ભાન છે. કાંઈ જ્ઞાન હોય નહીં, શાસ્ત્રનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં, કાંઈ જાણતા ન હોય એટલે મૌન ધારણ કરે, લોકોને ઠગે. ઠગવા વાળાની સંસારમાં કમી જ નથી. એટલે આવા લોકોથી બચવું બહુ જરૂરી છે. તો શાસ્ત્રમાં લખ્યું છે, કિબા વિપ્ર કિબા ને આશીખે ને શુદ્ર નહીં, એ કૃષ્ણ તત્વવેતા સહી ગુરુ હઈ. જે કૃષ્ણને તત્વથી જાણે ઈ ગુરુ હોઈ શકે, જે પોતાને ભગવાન ન માને ઈ ગુરુ હોઈ શકે. હવે ગુરુની ત્રીજી યોગ્યતા, ગુરુની ત્રીજી યોગ્યતા છે કે ગુરુ જે કાંઈ પણ બોલે, જે બોલતો હોય એનું પાલન એના જીવનમાં હોવું જોઈએ. હવે પોતે કરતા બીજું કાંઈક હોય અને બોલતા બીજું કાંઈક હોય, એના મોઢેથી તમે હજારો કથા સાંભળશો તો એ જીવનમાં નહીં ઉતરે. એટલે આચાર્યની શરણમાં જવું. લોકો બહુ મોટી મોટી વાતો કરે, અમે આચાર્ય અમે આચાર્ય, પણ આચાર્ય કોને કહેવાય ખબર છે? જે પોતે આચરણ કરીને સામેવાળાને ઉપદેશ આપે એને આચાર્ય કહેવાય. આમ તો દાનની બહુ મોટી મોટી વાતો કરતા હોય, શિબી દધીચી હરિશ્ચંદ્ર નરેશા, દાન દેવું જોઈએ દાન દેવું જોઈએ, પણ પોતે પૈસા લીધા વગર વ્યાસપીઠ ઉપર ન બેસે. સંસારના તમે જો થોડા ગમતા પૈસા માટે ભાગવત અને ગીતા જેવા શાસ્ત્રોને વેચવા બેઠા છે લોકો. યદ્યપિ આ ભાગવત ભગવાનનું છે, લીલા ભગવાનની છે, આ સમસ્ત વસ્તુ વેદ વ્યાસની છે, પણ પૈસા અમારે જોઈએ. ભક્તો વિચાર કરજો, એવા લોકોની મોઢેથી કથા સાંભળીને શું કલ્યાણ થશે? કથા કરવા વાળો પોતે એક તુચ્છ ધનની આસક્તિથી મુક્ત નથી, સાંભળવા વાળાને સંસારની આસક્તિથી કેવી રીતે મુક્ત કરાવી શકશે? પૈસા લીધા વગર જે વ્યાસપીઠ ઉપર નથી બેસતો, ધનની આસક્તિથી, એક તુચ્છ સંસારનું એક સાધારણ ધનની આસક્તિથી મુક્ત નથી. અને બહુ મોટી મોટી આત્મ સાક્ષાત્કારની વાત કરે, એવાના મોઢેથી હજારો હજારો વખત સાંભળશો ક્યારેય ફરક ન પડે. આપણા ગુજરાતમાં તો જોયું છે ને, ડાયરો થાય, આખી રાત ડાયરો હાલે અને બધાએ મુંડા હલાવે, વાહ વાહ વાહ, આખી રાત ભજન રામ અને કૃષ્ણના જ ભજન, આખી રાત મુંડા હલાવે, પણ સવારમાં હતા એવા ને એવા, ઈ જ બીડી, ઈ તંબાકુ, ઈ માવા, કોઈ હૃદય પરિવર્તન નહીં, કોઈ ફરક નહીં. કેમ? કારણ કે ગાવા વાળો બીડીની શર્ટ માર્યા વગર ગાઈ નથી શકતો, ગાવા વાળો પોતે પાલન નથી કરતો તો સાંભળવા વાળા કેવી રીતે પાલન કરે? જબ કોઈ વક્તા કિસી કો કથા સુનાતા હૈ તો અપની ચેતના દૂસરો કો બાંટતા હૈ, અપને હૃદય મેં રહા હુઆ પ્રભાવ દૂસરો કો દેતા હૈ. જબ સ્વયં વ્યસન કી આસક્તિ મેં હૈ, જબ સ્વયં ધન કી લાલસા મેં બેઠા હૈ, તો દૂસરો કો કૈસે વ્યસન ઓર ધન કી આસક્તિ સે મુક્ત કરા પાયેગા. મેં તો જા રહા હું આજ, લેકિન આપકે હિત કે લિયે કહે રહા હું, એસે લોગો કે મુખ સે કથા સુનિયેગા, જો નિષ્કામ ભાવ સે કથા સુનાતે હૈ, જો નિષ્કામ ભાવ સે ભક્તિ કરતે હૈ, જો બોલતે હૈ વે પાલન અપને જીવન મેં કરતે હૈ, એસે લોગો સે કથા સુની જાય. નહીં તો એક ગામમાં એક આવા જ એક ગુરુ હતા, અને જ્યારે એ ગુરુ કથા કરવા માટે બેસે આખું ગામ ભેગું થઈ જાય. આખું ગામ એ ગુરુજીની કથા સાંભળવા માટે આવે, પણ એની પત્ની ન આવે. થાય ક્યારેક એવું, બધાને સુધારીએ કે પણ ઘરવાળા ન સુધારીએ કે. આખું ગામ એ ગુરુની કથામાં આવે, પણ એની પત્ની ન આવે. ત્યારે ગામવાળા ભૈરાઓએ એ પત્નીને કીધું કે તમારા પતિ જ્યારે કથા કરે છે ત્યારે કેટલો આનંદ આવે છે, કેટલી સુંદર કથા કરે છે, તમે કેમ નથી આવતા? ત્યારે ગુરુજીની પત્ની કહે કે મને કોઈ વાંધો નથી, પણ જ્યારે મારા પતિદેવ કથા કરવા માટે જાય ત્યારે મારે એની માટે ભોજન બનાવવાનું હોય, રાંધવાનો સમય હોય. ગામવાળાએ કીધું તો તમે એક દિવસ વહેલા રાંધી દેજો, વહેલા રાંધીને પછી આવજો કથા સાંભળવા. તો ગામવાળાના કહેવાથી એ ગુરુજીની પત્નીએ વહેલા ભોજન બનાવી નાખ્યું અને ગુરુજીની કથામાં જઈને બેસી ગયા. અને અહીંયા ગુરુજીએ પ્રારંભ કર્યો. ગુરુજી કથા કરે એટલે ગંગાજીની ધારા જેમ વહેતી હોય, ઉધમ ગચ્છંતિ સત્વસ્થા મધ્ય તિષ્ઠંતિ રાજસા જગન્ન ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છંતિ તામસા. જે વ્યક્તિ સત્વગુણમાં રહીને કાર્ય કરે ભગવાનના ધામમાં જાય, રજોગુણમાં રહીને કાર્ય કરે અહીંયા જ રહી જાય, તમોગુણમાં રહીને કાર્ય કરે એ નરકમાં જાય. માટે ભગવાનના ધામમાં જવું હોય તો સત્વગુણી કાર્ય કરવું, નરકમાં જવું હોય તો તમોગુણી કાર્ય કરવું. નરકમાં જવાથી બચવું હોય તો તમોગુણી આહાર ન કરવો, ભગવાનના ધામમાં જવું હોય તો સત્વગુણી આહાર કરવો જોઈએ. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધિ દ્રવા સ્મૃતિ સ્મૃતિ લંબે સર્વગ્રંથિ નામ વિપ્રમોક્ષ. જો આપણો આહાર શુદ્ધ હોય, આપણે સતોગુણી આહાર ખાશું, આપણું મન સતોગુણી થશે, મન સતોગુણી થશે તો આપણા કાર્ય સતોગુણી થશે, કાર્ય સતોગુણી થશે તો આપણા આપણે ભગવાનના ધામમાં જશું. અને જો આપણો આહાર તમોગુણી હશે તો આપણું મન તમોગુણી થશે, મન તમોગુણી થશે તો આપણા કાર્ય તમોગુણી થશે, આપણા કાર્ય તમોગુણી થશે તો આપણે નરકમાં જશું. તો નરકમાં જવાથી બચવા માટે બધાએ તમોગુણી કાર્યને છોડી, તમોગુણી ખોરાકને છોડી, તમોગુણી આહારને છોડી સત્વગુણી આહાર કરવો જોઈએ. અને તમોગુણી આહારને છોડવા માટે ડુંગળી અને લસણ બધાએ છોડી દેવા જોઈએ. જે લોકો ડુંગળી અને લસણ ખાય છે એના મનમાં તમોગુણ આવે અને એ નરક લોકને પ્રાપ્ત કરે. આટલું જ્યારે એ ગુરુજીએ કીધું તો ગુરુજીની જે પત્ની હતી ને એ ઊભી થઈ ગઈ અને દોડીને દોટ મૂકી ઘરે વહી ગઈ. અને ગુરુજી પ્રવચન સમાપ્ત કરીને ઘરે આવ્યા. ઘરે આવીને એની પત્નીએ ભોજન પરોશ્યું. એ ગુરુજી જ્યારે પહેલો કોળિયો મોઢામાં નાખ્યો, મોઢામાં નાખતાની સાથે થૂકી દીધો. દેવી આજે તને શું થઈ ગયું છે, આ કેવું ભોજન બનાવ્યું? ત્યારે એની પત્ની બંને હાથ જોડી પોતાના પતિને પ્રણામ કરે, પતિદેવ તમે મને ક્ષમા કરી દેજો, આજ સુધી હું તમને કેટલો હેરાન કરતી હતી, મેં તમારા બહુ અપરાધ કર્યા છે, મને ક્ષમા કરી દેજો. ગુરુ કે હું થયું, મને નહોતી ખબર કે ડુંગળી અને લસણ ન ખવાય. હું જ્યારે તમારા પ્રવચનમાં આવી ત્યારે મને ખબર પડી ડુંગળી અને લસણ ન ખવાય. ગુરુજી કે અરે ગાંડી, એ તો ગામવાળા માટે હતું, મારી માટે તો ડબલ વઘાર કરીને બનાવજે. હવે આવા ગુરુ પાસે જે કથા સાંભળે અને આવા ગુરુની શરણમાં જાય એનું ક્યારે કલ્યાણ થાય? ક્યારે ન થાય, ક્યારે ન થાય. જે પોતાના જીવનમાં આચરણ કરતા હોય ને એ જ્યારે બોલે ત્યારે એનો પ્રભાવ સાંભળવાવાળાના હૃદયમાં જાય અને હૃદય પરિવર્તન થાય. તમે જુઓ અમારા આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘના આચાર્ય એસી ભક્તિવિદાન સ્વામી પ્રભુપાદ, પ્રભુપાદજી એનામાં કોઈ પણ પ્રકારની કળા નહોતી. એવું નહોતું કે એનો કંઠ બહુ સુંદર હતો, અને એવું નહોતું કે એનું રૂપ પણ બહુ સુંદર હતું, અને એવું નહીં કે એની પાસે બહુ ધન પણ હતું. એ જ્યારે અહીંયાથી વિદેશ અમેરિકા ગયા એના ખીચામાં માત્ર 40 રૂપિયા હતા અને એક જોડી કરતાલ. અહીંયા તો વક્તા આવ્યો હોય તો હાર્મોનિયમ વાયોલિન 10-10 પ્રકારના તો ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવે. રૂપાજી પાસે કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. છતાંય જ્યારે એ અમેરિકામાં ગયા, એક ભારતના સંત 12 વર્ષ સુધી વૃંદાવનમાં રહ્યા, રાધા દામોદર મંદિરમાં ભાગવત અને ગીતાનું અધ્યયન કરી એની ઉપર કોમેન્ટ્રી લખી, અનુવાદ લખી. જ્યારે અમેરિકામાં અને અમેરિકામાં પણ ન્યુયોર્કમાં, ત્યારે અમેરિકા એટલો પાપમય દેશ હતો, એટલો પાપ થતું હતું ચારેય પ્રકારના પાપ, વિદેશમાં થાય અને પ્રભુપાદ નામના સંત. એવું નહોતું કે ન્યાયને ઘણા બધા લોકો ઓળખતા હતા. અમેરિકામાં કોઈ એને ઓળખવા વાળું નહીં, કોઈ એને ધન આપવા વાળું નહીં, રહેવા રહેશે ક્યાંય નહોતી ખબર. પણ જ્યારે અમેરિકામાં પહોંચ્યા, એક ગાર્ડનમાં બેસી, એક બગીચામાં બેસી કરતાલ વગાડી હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવા માંડ્યા. પ્રારંભમાં તો ઘણા લોકો દારૂના નશામાં આવે જોવે, આ વૃદ્ધ આ શું કરી રહ્યો છે, દારૂના નશામાં ચૂર, એ વિચારના નશામાં ચૂર, બધા મદમસ્ત હતા. પણ પ્રભુપાદજીની અમેરિકામાં જે કરતાલ વાગી છે અને પ્રભુપાદજીના હૃદયમાં એટલી પવિત્રતા, કોઈ પણ પ્રકારની કળા નહીં, ધન નહીં, સુંદરતા નહીં, કંઠ નહીં, પણ હૃદયમાં જે પવિત્રતા છે ને ભાઈ, હૃદયની પવિત્રતાને કારણે એના મોઢેથી જે મહામંત્ર નીકળ્યો છે, એ મહામંત્ર સાંભળી હજારો હજારો લોકો શરાબના નશામાં ચૂર હતા, એ લોકોને પ્રભુપાદજીએ મહામંત્રના નશામાં મદમસ્ત કરી નાખ્યા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે.
અને આચાર્ય કહેવાય, પોતે પવિત્ર છે અને પવિત્ર વ્યક્તિના મોઢામાંથી નીકળેલા શબ્દો પણ પવિત્ર હોય છે અને એ પવિત્ર શબ્દો ડાયરેક્ટ હૃદયમાં સ્થાન કરશે. માટે જે લોકો પોતાના જીવનમાં આચરણ કરતા હોય એવા જ લોકોના મુખેથી કથા સાંભળવી જોઈએ, નહીં તો આ કથા આપણને આપણું પતન કરાવશે. પ્રભુપાદજી બહુ સુંદર કે, ઘણા લોકો કહેતા હોય ને કે તમારી જેવી જ ભાગવત કથા કરે છે, તમારી જેમ જ બોલે છે, પણ એ બોલવા બોલવામાં બહુ અંતર હોય. ભાગવત ભાગવત હૈ, પરંતુ ભાગવત મેં જબ વ્યક્તિ અપના મંતવ્ય દેને લગતા હૈ તબ ભાગવત. જૈસે પ્રભુપાદજી દ્રષ્ટાંત દેતે હૈ, દૂધ દૂધ હૈ, દૂધ મેં બહુત સારે ગુણ હૈ, પરંતુ દૂધ મેં યદિ ઝહર મિલા દિયા જાય, યદિ સર્પ ઉસ દૂધ કો સ્પર્શ કર લે તો દૂધ દૂધ હોને કે બાદ ભી વહ દૂધ ઝહર બન જાતા હૈ. ભાગવત પરમ પવિત્ર ગ્રંથ હૈ, પરંતુ યોગ્ય ગુરુ કે મુખ સે નહીં સુનોગે તો યે ભાગવત ભી આપકા પતન કરા સકતા હૈ. ઇસલિયે યોગ્ય ગુરુ કે મુખ સે કથા શ્રવણ કીજીએ, યોગ્ય ગુરુ કે શરણ મેં જાઈએ, જો બાત અપને જીવનમાં પાલન કરતે હૈ ઓર વે જો બોલતે હૈ ઉસકી શરણ. ગુરુની ત્રણ યોગ્યતા, પહેલી કૃષ્ણને તત્વથી જાણતા હોવા જોઈએ, બીજી પોતાની જાતને ભગવાનને માનતા હોવા જોઈએ, ત્રીજી યોગ્યતા એ જે બોલે છે એનું આચરણ જીવનમાં હોવું જોઈએ, અને ગુરુની ચોથી યોગ્યતા કઈ છે, શાસ્ત્રમાં લખ્યું છે, વાચો વેગમ મનસહ ક્રોધ વેગમ જીવાદ વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન્યો વિષહેત ધીર સર્વાત મીપામ પૃથ્વી સુશિષ્યાત. એ જ ગુરુ ગુરુ બની શકે જે પોતાની છ ઇન્દ્રિયોને વશમાં રાખી હોય. એમાં સૌથી પહેલા વાણીને વશમાં રાખી હોય, જેની વાણી વશમાં હોય એ જ ગુરુ બની શકે. સંસારમાં ઘણા બધા એવા ગુરુ બનીને બેઠા છે, મેં જોયા નથી પણ મેં સાંભળ્યું છે કે અમે ગુરુ પાસે જઈએ તો ગુરુ અમને ગાળ્યું દે. ગાળ્યું દેવા વાળો ક્યારેય ગુરુ ન હોય. ગુરુની વાણી સુષ્ઠુ હોય, શાસ્ત્રમાં લખ્યું છે વાંચો વેગમ, જેનો વાણી ઉપર વેગ હોય, કંટ્રોલ હોય. મનસહ વેગમ, જેનો પોતાના મન ઉપર વેગ હોય, કંટ્રોલ હોય, મન વશમાં હોય, એ ગુરુ બની શકે. ક્રોધ વેગમ, જે પોતાના ક્રોધને વશમાં કરીને રાખે એ ગુરુ બની શકે. હાલતા ચાલતા ક્રોધ આવી જતો હોય એ ગુરુ ન બની શકે. એકવાર અમારા જે એક ઓળખીતા અમને કહેતા હતા કે અમારા ગુરુ પાસે અમે જઈએ અને જો એનું કીધું ન કરીએ તો એ ડોલ લઈને અમારી વાહે મારવા દોડે. આને ગુરુ કહેવાય? જે પોતાના ક્રોધને વશમાં નથી કરી રાખ્યા, શું ગુરુ એ બીજાને ક્રોધથી શું મુક્ત કરાવી શકે? જે પોતે ક્રોધથી મુક્ત નથી એના શિષ્યને ક્રોધથી કેમ મુક્ત કરાવી શકે? ક્રોધથી મુક્ત હોય જીવાના વેગથી મુક્ત હોવા જોઈએ. ગુરુ નું ભોજન, ગુરુ નું આહાર સાદું હોવું જોઈએ. ગુરુ સાદાઈમાં હોવા જોઈએ. ઉદર પેટના વેગથી મુક્ત હોવા જોઈએ અને ઉપસ્થ જનેન્દ્રિયા વેગને વશમાં કરેલો હોવો જોઈએ. આ છ ઇન્દ્રિયોને વશમાં રાખે એ ગુરુ બની શકે. આજે ચોથી યોગ્યતા. અને ગુરુની પાંચમી યોગ્યતા કઈ? જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બનાવેલી સંપ્રદાય અંતર્ગત પરંપરામાં, ગુરુ શિષ્ય પરંપરામાં હોય એ જ ગુરુ બની શકે. જો શાસ્ત્રની વાત કરું છું, ભગવાન શ્રી કૃષ્ણએ ચાર સંપ્રદાય બનાવ્યા. આજ લોકો કે ને, હું આ સંપ્રદાયમાં, હું ફલાણા સંપ્રદાયમાં, આજે નવો સંપ્રદાય બન્યો. પેલા સંપ્રદાય એટલે હું એ ખબર છે? સંપ્રદાય એટલે હું એ નથી ખબર. અને સંપ્રદાય સંપ્રદાય કરતા હોય, સંપ્રદાયનો અર્થ થાય ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે સંપ પ્રદાન કરે, સંપ પ્રદાન ઇતિ સંપ્રદાય. ભગવાને ચાર જણાને જ્ઞાન આપ્યું છે. કૃષ્ણએ ચાર જણાને જ્ઞાન આપ્યું. વાસ્તવમાં મૂળ સંપ્રદાય માત્ર ચાર જ છે. અને ચાર સંપ્રદાય સિવાય જેટલા સંપ્રદાય છે એ બધા આપણે બનાવેલા. ભગવાને તો ચાર જ સંપ્રદાય બનાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, એનાથી બ્રહ્મ સંપ્રદાય નિર્માણ થયો. ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીને જ્ઞાન આપ્યું, જેનાથી રુદ્ર સંપ્રદાયનું નિર્માણ થયું. ભગવાન શ્રી કૃષ્ણએ લક્ષ્મીજીને જ્ઞાન આપ્યું, જેનાથી શ્રી સંપ્રદાય નિર્માણ થયો. અને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીના ચાર પુત્રને જ્ઞાન આપ્યું, એને કુમાર સંપ્રદાય નિર્માણ થયું. ભગવાન કૃષ્ણ દ્વારા ચાર સંપ્રદાયનું નિર્માણ, અને આ ચાર સંપ્રદાય કૃષ્ણ દ્વારા આયોજિત છે. જો આપણે સંસારમાં આપણા બાળકોને ભણાવવા હોય ને, તો એવી જગ્યાએ ભણાવવી જ્યાં યુનિવર્સિટીથી સર્ટિફાઈડ હોય. હાલતું ફાલતું રસ્તામાં ફરતા હોય એની પાસેથી બાળકોને આપણે ન ભણાવીએ. એમ આપણે જ્ઞાન ગમે એ પાસેથી ન લેવા માંડવું જોઈએ, જે આ ચાર સંપ્રદાયની અંતર્ગત હોય અને એ ગુરુ શિષ્ય પરંપરામાં હોય એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું બુદ્ધિમાની છે. તો કૃષ્ણએ ચાર જણાને જ્ઞાન આપ્યું, ચાર સંપ્રદાય નિર્માણ થયા. આવો આ ચાર સંપ્રદાય વિશે સંક્ષિપ્તમાં જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ચાર કુમારોને, બ્રહ્માજીના પુત્રોને જ્ઞાન દીધું, અને આ ચાર કુમારો દ્વારા જે સંપ્રદાય નિર્માણ થયો, કુમાર સંપ્રદાય. અને નિંબાકાચાર્ય આ સંપ્રદાયના પ્રણેતા છે. આ નિંબાકાચાર્યની ગુરુ શિષ્ય પરંપરામાં, અર્થાત નિંબાકાચાર્યના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય, આ ગુરુ શિષ્ય પરંપરામાં તમે કોઈની પણ પાસે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. હું એમ નથી કહેતો મારી પાસે સાંભળો, સાંભળી શકો છો, પણ ધ્યાન રાખજો આ સંપ્રદાયની અંતર્ગત હોવા જોઈએ. એ ગુરુ શિષ્ય પરંપરામાં હોવા જોઈએ. હું તમને સંકીર્ણ બુદ્ધિમાં બાંધી નથી તો, હું તમારી બુદ્ધિને તેજ કરી રહ્યો છું કોની પાસે જવું. તો નિંબાકાચાર્ય એની પરંપરામાં, ગુરુ શિષ્ય પરંપરામાં તમે કોઈની પણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકો, પણ પરંપરામાં હોવા જોઈએ. પણ દુઃખની વાત એ છે કે આ નિંબાર્ક સંપ્રદાય પ્રાય કળિયુગમાં લુપ્ત થઈ ગયો છે. બહુ જગ્યાએ જોવા નહીં મળે તમને. એટલા માટે આ સંપ્રદાયમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ છે. ત્યારબાદ હવે ત્રણ સંપ્રદાય વધ્યા. એમાં છે શ્રી સંપ્રદાય. ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીને જ્ઞાન આપ્યું, જેનાથી શ્રી સંપ્રદાયનું નિર્માણ થયું. આ શ્રી સંપ્રદાયમાં જો કોઈ ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરે તો નિશ્ચિત એ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ શ્રી સંપ્રદાય આ દુનિયામાં કેવલ ભારતમાં એ દક્ષિણ ભારતમાં જ આનું સંચાલન છે. દક્ષિણ ભારતમાં શ્રી સંપ્રદાયનું સંચાલન છે. બીજી કોઈ જગ્યાએ શ્રી સંપ્રદાયનો પ્રચાર પ્રસાર નથી. એટલે કોઈ દક્ષિણ ભારતમાં જઈ ત્યાં દીક્ષા પ્રાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરે તો કરી શકે છે. ત્યારબાદ બે સંપ્રદાય વધ્યા, રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય. ભગવાન શ્રી કૃષ્ણએ શિવજીને જ્ઞાન આપ્યું, એનાથી રુદ્ર સંપ્રદાયનું નિર્માણ. આ સંપ્રદાયમાં ધીરે ધીરે કરી વલ્ભાચાર્ય આવે. વલ્ભાચાર્ય પણ રુદ્ર સંપ્રદાયમાંથી, રુદ્ર સંપ્રદાયની પરંપરામાં છે. વલ્ભાચાર્યજીની પરંપરામાં પણ કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે તો એને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય. આ રુદ્ર સંપ્રદાયમાં કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરે એને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ આ સંપ્રદાયમાં, વલ્ભાચાર્યની પરંપરામાં, વર્તમાનમાં પ્રચાર પ્રસાર બિલકુલ બંધ છે. વલ્ભાચાર્યજીની પરંપરામાં જેટલા પણ લોકો એના કુટુંબમાં હોય એ લોકો ભક્તિ કરે, પણ જેમ અમે પ્રચાર કરીએ છીએ, કથા કરીએ છીએ, પ્રવચન દ્વારા લોકોને ભેગા કરીએ, આવું કાર્ય અત્યારે વલ્ભાચાર્યના પૃષ્ટિ સંપ્રદાયમાં નથી થતું. એક વખત હું, મને પૃષ્ટિ સંપ્રદાયમાં પ્રવચન કરવા માટે બોલાવ્યો. મેં ત્યાં 2-2.5 કલાક, આ પૂનાની વાત છે પ્રભુ, આપણે 2-2.5 કલાક મેં પ્રવચન કર્યું. પ્રવચન કર્યા બાદ એ પૃષ્ટિ સંપ્રદાયના મહંત મારી પાસે આવ્યા અને કીધું કે મને આજે હું બહુ ખુશ છું. મેં કીધું કેમ? કારણ કે તમે અહીંયા આવ્યા અને ભાગવત કથા સંભળાવી. મને કે અમારા સંપ્રદાયમાં કૃષ્ણની જ ભક્તિ છે, જેમ તમે ભક્તિ કરો એમ જ અમે. પણ અમારા સંપ્રદાયમાં બધાને ભોજન કરાવવાનું, બધાને પ્રસાદ ખવડાવવાની મહિમા વધારે છે. અને મેં કીધું અમારા સંપ્રદાયમાં પ્રચાર કરવાની મહિમા વધારે છે. પછી અમે બે પ્લાન કર્યો. મેં કીધું અમારા પ્રભુપાદજી એક કથા કહેતા કે ભારત જે છે એ લંગડું છે. ભારત પાસે દ્રષ્ટિ બહુ છે, જ્ઞાન બહુ, શાસ્ત્રનું બધું જ્ઞાન, પણ પગ નથી, આર્થિક દ્રષ્ટિએ બહુ પાછળ છે. અને અમેરિકા પાસે ધન બહુ છે, પગ છે પણ આંખ નથી. ભારત પાસે આંખ છે પણ પગ નથી. અમેરિકા પાસે પગ છે પણ આંખ નથી. પણ જો અમેરિકા વાળો ભારત વાળાને ખંભે બેહાડી દે તો પછી ગમે એટલું એને અંતર કાપવું એ કાપી જાય. એમ પછી એ પૃષ્ટિ સંપ્રદાયના મહંતે અને અમે ચર્ચા કરી કે પ્રભુ એક કામ કરો, તમારું કામ પ્રવચન કરવાનું છે અને અમારું કામ ખવડાવવાનું છે. તમે અહીંયા આવીને પ્રવચન કરો અને અમે બધાને ભોજન કરાવશું. આપણે બે ભેગા થઈ સંસારમાં કૃષ્ણની ભક્તિનો પ્રચાર કરશું. પણ કહેવાનું એ છે કે પ્રસાદની મહિમા છે પૃષ્ટિ સંપ્રદાય. પ્રચાર પ્રસાર એટલું બધું. બ્રહ્માજીને જ્ઞાન આપે, બ્રહ્માજીએ એ જ જ્ઞાન નારદજીને દીધું, નારદજીએ એ જ જ્ઞાન વેદવ્યાસજીને આપ્યું, વેદવ્યાસજીએ એ જ્ઞાન મધ્વાચાર્યને, મધ્વાચાર્ય પદ્મનાભ, પદ્મનાભ અક્ષોભ્યને આપ્યું, અક્ષોભ્યો નરહરિને આપે, નરહરિ માધવને, જય સિંધુ, જ્ઞાન સિંધુ, દયાનિધિ, વિદ્યાનિધિ, આવી રીતે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન આવતું જાય. એટલે કૃષ્ણે જે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હતું એ જ જ્ઞાન વિદ્યાનિધિ પાસે આવ્યું, અને આવતા આવતા એ જ્ઞાન ઈશ્વરપુરી પાસે, ઈશ્વરપુરી પાસે માધવેન્દ્રપુરી પાસે, ત્યારબાદ એ જ્ઞાન ચૈતન્ય મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુથી રૂપ સનાતન પાસે, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર પાસે, ત્યારબાદ જગન્નાથ બાબાજી મહારાજ પાસે. જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માજીને આપ્યું છે, કારણ કે ગુરુ શિષ્ય પરંપરામાં, આના શિષ્યા એના શિષ્યા ગુરુ શિષ્ય પરંપરામાં હોવાને કારણે કૃષ્ણએ આપેલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન જગન્નાથ બાબાજી મહારાજ પાસે પહોંચ્યું. જગન્નાથ બાબાજી મહારાજે એ જ જ્ઞાન એના શિષ્ય ભક્તિ વિનોદ ઠાકુર મહારાજને આપ્યું. ભક્તિ વિનોદ ઠાકુર મહારાજે એ જ જ્ઞાન એમના શિષ્ય ગોરકિશોરદાસ બાબાજી મહારાજને દીધું. ગોરકિશોરદાસ બાબાજી મહારાજે એ જ જ્ઞાન એના શિષ્ય ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજને દીધું. અને ભક્તિ સિદ્ધાંત મહારાજ પાસે જે જ્ઞાન કૃષ્ણએ બ્રહ્માજીને દીધું છે એ જ જ્ઞાન ભક્તિ સિદ્ધાંત મહારાજ પાસે છે. અને ભક્તિ સિદ્ધાંત મહારાજે એસી ભક્તિ વિધાન સ્વામી શ્રી પ્રભુપાદજીને શિષ્ય બનાવી એ જ જ્ઞાન એસી ભક્તિ વિધાન સ્વામી શ્રી પ્રભુપાદજીને આપ્યું, જે પ્રભુપાદજીએ ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરી છે. માટે ભક્તો, આ ઇસ્કોન સંસ્થા દ્વારા જે જ્ઞાન મળી રહ્યું છે એ એકદમ શુદ્ધ, શુદ્ધતાથી શુદ્ધ, કારણ કે એ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરામાં આવેલું છે. હવે કોકનો પ્રશ્ન થાય કે ઠીક છે, અમે પ્રભુપાદજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરશું કારણ કે એ ગુરુ શિષ્ય પરંપરામાં છે, તો અમે તમારી પાસેથી કેમ સાંભળીએ, તમારી શું વેલ્યુ? તો આવા જ્યારે પ્રશ્ન ઉઠે એટલે મજબૂર થઈને અમારે કહેવું પડે કે ગુરુ શિષ્ય પરંપરામાં પ્રભુપાદજી પાસે એ જ જ્ઞાન આવ્યું, કારણ કે એના શિષ્ય ત્યાં અને એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના શિષ્ય ત્યાં, પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજ અને રાધા ગોવિંદ દાસ ગોસ્વામી મહારાજના શિષ્ય તમારી સામે લાલ ગોવિંદ દાસ બેઠા છે. તો આ જ્ઞાન હવે તમે જો, લાલ ગોવિંદ દાસના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ અને એના ગુરુ તમે જ્યારે પહોંચો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચી જાઓ. એટલે તમે અહીંયા જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરો છો એ ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરો છો. એટલે અમે 100% ગેરંટી સાથે કહી શકીએ કે આ શુદ્ધ જ્ઞાન છે. અને હું એવું નથી કહેતો કે શુદ્ધ જ્ઞાન અમે જ આપીએ છીએ, સંસારમાં ઘણી જગ્યાએ પણ તમે કૃષ્ણની પરંપરામાં, જે ગુરુ શિષ્ય પરંપરામાં હોય એની પાસેથી જ્ઞાન સાંભળશો તો તમારા જીવનમાં પ્રગતિ થશે, હૃદયમાં ભક્તિનો ભાવ વધશે, તમારી ભક્તિ નાચવા મળશે. માટે ગુરુ બનાવવા માટે આ 5 યોગ્યતા હોવી બહુ જરૂરી છે. ફરીથી યાદ કરાવી દઉં, સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણને તત્વથી જાણતા હોવા જોઈએ. બીજી યોગ્યતા, પોતાની જાતને ભગવાનનો માનતા હોવો. ત્રીજી યોગ્યતા, ઈ જે બોલે છે એની ઉપર એનું આચરણ હોવું જોઈએ. ચોથી યોગ્યતા, 6 ઇન્દ્રિયોને વશમાં હોવી જોઈએ. અને 5મી યોગ્યતા, 4 સંપ્રદાયમાં ગુરુ શિષ્ય પરંપરામાં હોવા જોઈએ. ઈ ગુરુ પાસેથી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરી શકો, અન્યથા તમને અશુદ્ધ જ્ઞાન મળી શકે. માટે ગુરુ પ્રાપ્ત કરવા અને આવા ગુરુ ધારણ કરવા એ આપણા જીવનનો લક્ષ્ય છે. ભક્તો જાગૃત થજો, આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતમાં રહેવા વાળાના હૃદયમાં ભાવ અને શ્રદ્ધાની કમી નથી, પણ જ્ઞાનની કમી છે. હું તમને જ્ઞાન આપી રહ્યો છું, તમારી આંખો ઉગાડી રહ્યો છું કે આવા શુદ્ધ ગુરુના શરણમાં જજો અને શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરજો. યદ્યપિ પદ્મપુરાણમાં વર્ણન છે કે ભક્તિ મહારાણી ગુજરાતમાં આવી ત્યારે વૃદ્ધ થઈ ગઈ, પણ જો ગુજરાતવાળા જાગૃત થાય ને, હૃદયમાં ભાવ અને શ્રદ્ધાની કમી નથી, ગુજરાતવાળા પોતાની આંખ ખોલી અને શુદ્ધ ગુરુને ધારણ કરવા મળે ને, તો બધા પ્રાંત કરતા ગુજરાત નંબર 1 થઈ જાય. લોકો ગુજરાતની ઉપમા આપે, પણ જાગૃત થવાની જરૂર છે. શુદ્ધ ગુરુ પ્રાપ્ત કરી શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવું. અને એટલા માટે જ તો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ સ્વયં ગુરુ ધારણ કરે છે, સંસારના લોકોને ઉપદેશ આપવા માટે કે ગુરુની શું મહિમા છે. ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ પાસે શિક્ષા લેવા માટે સોનાના રથ ઉપર સવાર થઈ સાંદીપની મુનિના આશ્રમમાં જાય, અને એ જ સમયે અહીંયા પોરબંદરથી સુદામા નામનો બાળક સાંદીપનીના આશ્રમમાં જંગલના માર્ગે ચાલતા ચાલતા જાય. જ્યારે જંગલના માર્ગેથી સુદામા ચાલતા હતા, એના પગમાં કાંટો વાગ્યો, કાંટાથી પરેશાન છે. અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સોનાના રથ ઉપર સવાર થઈ જોવે કે જે વ્યક્તિ મારું નામ લે છે એના જન્મ જન્મનો કાંટો નીકળી જાય છે, અને હું સાક્ષાત અહીંયા ઉપસ્થિત છું અને નાના એવા કાંટાથી પરેશાન છે. ભગવાન કૃષ્ણ રથથી નીચે ઉતરે કે મિત્ર, ભગવાનના મોઢામાંથી મિત્ર નીકળી ગયું, મિત્રતા થઈ ગઈ. મિત્ર શું થયું? સુદામા કે કાંઈ નહીં. ત્યારે ભગવાને કીધું, મેં તને મિત્ર કહી દીધો છે. કહેવાય છે કે ભગવાન એના મોઢાએથી, ભગવાન પોતાના દાંતેથી સુદામાના પગનો કાંટો કાઢે છે. એટલે તો એક કવિએ કીધું છે ને, જ્યાં ભક્ત મમ પદ ધરે વહા ધરું મેં હાથ, જ્યાં મારા ભક્તો ચરણ રાખે એના પગ રાખે ને હું મારો હાથ મૂકી દઉં છું કે મારા ભક્તને તકલીફ ન થાય. પીછે પીછે ડોલું સદામે કભીના છોડું સાથ, નો સાથ ક્યારેય હું છોડતો નથી. સુદામાજીને મિત્ર બનાવ્યા, પોતાના રથમાં બેસાડી ગુરુકુળમાં પધાર્યા છે. ઘણા દિવસો વીત્યા, એકવાર સાંદીપની મુનિએ બધાને એક શ્લોક યાદ કરવાનો કીધો હતો. સુદામાનો વારો આવ્યો. સુદામાએ કીધું કે ગુરુજી હું શ્લોક ભૂલી ગયો છું, પછી કૃષ્ણનો વાર આવ્યો. કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ તું બોલ. કૃષ્ણએ કીધું, હું પણ બોલી ગયો. હવે વેદાહમ સમતિતાની, જે સંસારમાં બધા લોકોનો વિશે જાણવાવાળા, કૃષ્ણ એક શ્લોક ભૂલી ગયા પોતાના મિત્ર માટે. ત્યારે સાંદીપની મુનિ કૃષ્ણ અને સુદામાને બંનેને જંગલમાં લાકડા વીણવા માટે મોકલે છે. માતાનું હૃદય, ગુરુ માતાના હૃદયમાં કરુણા ઉમડી. કૃષ્ણ અને સુદામાને નાની નાની પોટલીમાં બાંધીને ચણા દીધા. એક પોટલી કૃષ્ણને આપી, એક પોટલી સુદામાને દીધી. કૃષ્ણએ કીધું, મારી પાસે તો વાંસળી છે, ઘણી બધી વસ્તુ મારી પાસે છે. સુદામાજી, તમે મારા ચણા રાખો, જ્યારે હું માંગું ત્યારે મને આપી દે. આમ કહી કૃષ્ણ સુદામા જંગલમાં જાય, બંને લાકડા તોડે. કૃષ્ણ લાકડા તોડવા માટે ઝાડ ઉપર ચડે. વરસાદ આવે, સુદામાને ભૂખ લાગે, અને ભૂખ લાગતા સુદામા કૃષ્ણને ધરાવ્યા વગર, કૃષ્ણને પૂછ્યા વગર એ ચણા ખાઈ જાય છે. તો ભગવાન દેખાડે છે કે મને ધરાવ્યા વગર જે ભોજન કરે છે, મને ખવરાવ્યા વગર આ સંસારમાં જે ખાય છે, એના જીવનમાં કેટલી ગરીબી આવશે આ ભગવાન બતાવે છે. તમે જોજો સુદામાના જીવનમાં કેટલું દુઃખ આવશે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પૂછે, સુદામા મારા ચણા આપો. સુદામા કે હું તો ખાઈ ગયો. ભગવાનના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે અરે સુદામા, કમસે કમ મને ખવરાવીને તો તારે ખાવું તું. માની લો ભગવાનના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો, સુદામાને લાગી ગયો. ત્યારબાદ 64 દિવસમાં 64 કળા શીખી ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ગયા. મથુરાથી દ્વારકામાં રહેવા માંડ્યા અને સુદામાજી પોરબંદર પાછા ફેર્યા. પોરબંદરમાં સુદામા સુશીલા સાથે વિવાહ કરી, 4 છોકરા છે અને બહુ ગરીબ ગુજરાન ચલાવી રહ્યા છે. સુદામાના જીવનમાં કોઈની પાસેથી ન માગવાનું વ્રત હતું, મરી જાઓ પણ માંગું નહીં. 10-10, 15-15 દિવસ વીતી ગયા છે, સુદામાએ કાંઈ ખાધું નથી. સુદામાની પત્નીએ પણ નથી ખાધું અને સુદામાના પુત્રો પણ કાંઈ નથી ખાતા. સુદામાના પુત્રો સુશીલાને પ્રાર્થના કરે, માં અમને ભૂખ લાગી છે. સુશીલા વારંવાર કહે કે બેટા કાલે ભોજન આવી જશે, કાલે આવી જશે. પણ કાલ કાલ કરતા 15-20 દિવસ વીતી જાય, 20-20 દિવસના ઉપવાસ. છોકરાઓ રોવા માંડે, આખો દિવસ રોવે. સુદામામાં પાસે રહેવા માટે ઝોપડી નહીં, પહેરવા માટે કપડાં નહીં, ખાવા માટે ભોજન પણ નહીં. આવી સ્થિતિ સુદામાના જીવનમાં આવી છે. અંતે માતાનું હૃદય એટલું કોમળ, પોતાના ભૂખ્યા બાળકોને જોઈ ન શકી. એક દિવસની વાત, સુશીલા સુદામા પાસે આવે અને જો આવા સમયે તો સ્ત્રીઓની પરીક્ષા થાય ને. ધીરજ ધર્મ મિત્ર અનુ નારી, આફત કાલ પરચ્યો છે. નારીની પરીક્ષા ત્યારે થાય જ્યારે સુદામાના પત્નીની જેવી સ્થિતિ આવી હોય. ઘરમાં પર્યાપ્ત માત્રામાં ધન હોય, ધન ઘરે સુખ હોય, એવી સુખમય સ્થિતિમાં ક્યારેય સ્ત્રીઓની પરીક્ષા ન થાય. અરે સ્ત્રીઓની પરીક્ષા તો ત્યારે થાય જ્યારે ઘરમાં પૈસા હોય નહીં, ભોજન બનાવવાની સાધન સામગ્રી ન હોય, અને એવા સમયે 10-15 અતિથિ આવ્યા હોય, અને એ અતિથિને જોઈને જ્યારે સ્ત્રીનું મોઢું ન બગડે ત્યારે સમજી લેવું કે સ્ત્રી પરીક્ષામાં પાસ છે. નારીની પરીક્ષા. તમે જો સુદામાની પત્ની સુદામાને એમ નથી કહેતી કે તમે આળસુ છો, તમે કાંઈ કામના નથી. કે છે, પતિદેવ, એ બ્રાહ્મણ દેવતા હું જાણું છું કે તમને ન માગવાનું વ્રત છે, તમે મરી જશો પણ કોઈની પાસેથી માંગશો નહીં. પણ મેં સાંભળ્યું છે કે કાળીઓ ઠાકર, દ્વારકાનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ તમારો મિત્ર છે. પ્રભુ, હું તમારા ચરણોમાં એક જ પ્રાર્થના કરું છું કે એક વાર તમે દ્વારકાનાથને મળી આવો. એ ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો નાયક, જો એક વખતે તમારી હામુ જોઈ લેશે ને, તો એના જોવા માત્રથી આપણા દિવસો બદલી જશે. પ્રભુ, હું તમને પ્રાર્થના કરું છું કે તમે કૃષ્ણ પાસે જાઓ. સુદામાની પત્ની સુદામાને કરગરે છે, હાથ જોડીને પ્રાર્થના કરે સુદામા એની પત્નીને સમજાવે, ગાંડી હું તો ભિખારી કરતા બદતર થઈ ગયો છું, અને એ દ્વારકાનો નાથ, હું જો એની પાસે જશ ને તો લોકો એની ઉપર હસી ઉડાવશે, લોકો એમ કહેશે કે કૃષ્ણને મિત્ર બનાવવા માટે સંસાર ઓછો પડ્યું હતું કે આવા ભિખારીને મિત્ર બનાવ્યા. દેવી અને મિત્ર પાસે જ્યારે આપણે સુખી સ્થિતિમાં હોઈએ ને ત્યારે જવાય. સાચો મિત્ર સુખની સ્થિતિમાં પોતાના મિત્રને યાદ કરે, દુઃખમય સ્થિતિમાં મિત્રને યાદ ન કરે. સુદામા ના પાડે, પણ સુશીલા વારંવાર પ્રાર્થના કરે કે પ્રિય આપ જાઓ, આપ ઉસે કુછ મત માંગના, તમે કાંઈ નહીં માંગતા, માત્ર એના દર્શન કરીને આવી જજો. ત્યારે સુદામાના મનમાં વિચાર થાય કે ચલો, મારી પત્ની મને યોગ્ય જગ્યાએ તો મોકલી રહી છે. અયમ પરમો લાભો કૃષ્ણ દર્શન લાલસા. સુદામાએ વિચાર કર્યો, ચલો કૃષ્ણના દર્શન તો થશે, કૃષ્ણના દર્શન કરી આવું. પણ સુદામા કે આપણાથી જ્યારે આપણે નાના વ્યક્તિની પાસે જઈએ ને તો ખાલી હાથે ન જવાય, એની માટે કંઈક લઈ જવું પડે. સુદામાની પત્ની કે કોઈ વાંધો નહીં, હું બાજુમાંથી કંઈક લઈ આવું છું. પાડોશી પાસે જાય, સુદામાની પત્ની પ્રાર્થના કરે કે તમે કંઈક ભોજન આપો. પાડોશી કે હવે અમારી પાસે તો તમને દેતા દેતા બધું ખૂટી ગયું છે. સુદામાની પત્ની કે બસ હવે છેલ્લી વાર અમને આપો. ત્યારે પાડોશી કે આવું તમે કેટલી વખત કહી ચૂક્યા છો, છેલ્લી વાર. પણ સુદામાની પત્ની બંને હાથ જોડીને કે હવે મારા પતિ દ્વારકાના નાથ પાસે જઈ રહ્યા છે, હવે ભગવાનની કૃપા નિશ્ચિત થશે, તમે છેલ્લી વાર અમને દીક્ષા આપો. ત્યારે કહેવાય છે કે એક મોટી પૌવા આપ્યા, અને સુશીલાએ પોતાની ફાટી ગયેલી સાડીમાં એ પૌવા બાંધી. સુદામા એ પૌવાની પોટલી પોતાની લાકડી ઉપર બાંધી છે. લાકડીના સહારા વગર ચાલી નથી શકતા, ખાધા પીધા વગર દુબળો દેહ થઈ ગયો, શરીર સુકાઈ ગયું છે. અને એ દુબળા દેહે સુદામા પોરબંદરથી નીકળ્યા છે દ્વારકા આવવા માટે, દ્વારકાના નાથને યાદ કરે કે મારો કૃષ્ણ, મારો સખા મને મળશે. યાદ કરતા કરતા સુદામા ચાલતા 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 આવે, પણ દુબળો દેહ હોવાને કારણે ચાલતા ચાલતા થાકી ગયા. રસ્તામાં આવવા વાળા મુસાફરોને પૂછે, પોરબંદર કેટલું દૂર છે? ત્યારે લીલામાં તો બહુ સુંદર બતાવે છે કે મુસાફરો રસ્તામાં ચાલતા ચાલતા સુદામાને કે પોરબંદર કોને જવું છે? સુદામા કે મારે પોરબંદર જવું છે. એ મુસાફરો કે આ દેહથી, આ શરીરથી તમે પોરબંદર નહીં પહોંચી શકો, કારણ કે પોરબંદર પહોંચતા પહેલા જ તમે મરી જશો, એટલા સુકાઈ ગયા હતા સુદામા. સુદામાના હૃદયમાં ભગવાન પ્રત્યે ભગવાનને મળવાની લાલસા છે, પણ ભગવાનની કૃપાથી સુદામા બેઠા થયા, અને એ લાકડીના સહારે ચાલતા 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 એ ભગવાનની ઐશ્વર્યમય દ્વારકાની નગરીના પાદરમાં પહોંચી ગયા. અને સુદામાના મનમાં એ જ વિચાર કે એ કાળીયો ઠાકર, એ ભગવાન કૃષ્ણ, એ દ્વારકાનો નાથ મને દર્શન આપશે કે નહીં આપે, એના દર્શન થશે કે નહીં થાય. આવું વિચાર કરતા કરતા સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકાના દ્વારે પહોંચ્યા છે. અને દ્વારકાના દ્વારે જેવા પહોંચ્યા એવા એ દ્વારકાના દ્વારપાળોએ સુદામાને રોકી દીધા, તમે અંદર ન જઈ શકો. સુદામા કે પણ મારે કૃષ્ણને મળવું છે. એટલે આ દ્વારપાળો કે તમારી જેવા હજારો એક દિવસમાં આવીને વયા જાય છે, શું મળશે, શું કરશો એને મળીને? સુદામા કે હું કૃષ્ણનો મિત્ર છું. ત્યારે પેલા દ્વારપાળો સુદામાને ધક્કો મારીને કે, અરે 33 કરોડ દેવી દેવતાઓનો રાજા ઇન્દ્ર પણ કૃષ્ણ સાથે મિત્રતા કરવામાં શરમાય છે. ઇન્દ્ર પણ કૃષ્ણ સાથે મિત્રતા કરવામાં શરમાય છે, અને તારી જેવો ભિખારી કૃષ્ણનો મિત્ર હોઈ શકે? ભાગ આયાથી. સુદામાને ધક્કો મારીને પાડી દીધા. સુદામા પડ્યા છે રસ્તા ઉપર, અને પડ્યા પડ્યા સુદામાજી એટલું જ કહે છે કે જો કદાચ તમે મને અંદર નહીં જવા દો અને મારા પ્રાણ અહીંયા છૂટી જાય, હું જો મારા દેહને અહીંયા ત્યાગી દઉં, તો હે દ્વારપાળો, તમે મારા કૃષ્ણને એટલું જ કહેજો કે પોરબંદરથી તારો મિત્ર સુદામા આવ્યો હતો. આટલું સાંભળી એ દ્વારકાનો નાથ કૃષ્ણ પોતાની આંખમાંથી આંસુ કાઢીને રોવે નહીં, તું મને તમે યાદ કરજો. જ્યારે સુદામાએ આટલું કીધું ત્યારે કેટલાય દ્વારપાળોમાં એક દ્વારપાળ ને સુદામા ઉપર દયા આવી, અને સુદામા ઉપર દયા ખાઈ એ દ્વારપાળ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાની અંદર પ્રવેશ કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સોનાના પલંગ ઉપર બેઠા હતા. રૂકમણી ભોજન પરોસ્થિતિ, સત્યભામા પાણી પરોસ્થિતિ, ઐશ્વર્યમય નગરીની વચ્ચે બેઠા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એવા ટાણે આ દ્વારપાળ ખબર લઈને આવે છે કે હે પ્રભુ, હે દ્વારિકાના નાથ, તમને મળવા માટે કોઈ વ્યક્તિ આવ્યો છે. ભગવાન કૃષ્ણ પૂછે, એ કોણ છે? ત્યારે દ્વારપાળ કહે, શીશ પગાન જગાતન મે પ્રભુ, જાને કો આહી બસે કે હી ગામા. પ્રભુ, પગમાં ચપ્પલ નથી પહેરા અને માથું ઉગાડું છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે એવું કાંઈ મેં પૂછ્યું નથી. ધોતી ફટી સી ફટી લુપડી, અરૂપાય ઉપાન હકી નહીં સામા. પ્રભુ, ગોટન ઉજની ધોતી પહેરી છે અને આખી ધોતી ફાટેલી છે, એક દુપટ્ટો છે, દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, અને દુબળો દેહ હોવાને કારણે ધ્રુજી રહ્યો છે. દ્વાર ખડ્યો દ્વિજ દુર્બલ દેખી, રહ્યો ચકિસો બસ બસુધા વિરામા. હે પ્રભુ, દ્વારકાના દ્વારે ઉભો ઉભો તમારી વાટ જોવે છે, તમારી વાટ જોવે છે. ભગવાન કૃષ્ણે પૂછ્યું કે તમે આટલું બધું એને પૂછ્યું, એનું નામ તમે જાણ્યું, એનું નામ શું છે? ત્યારે દ્વારપાળ કહે કે જ્યારે મેં એનું નામ પૂછ્યું, પૂછત દીન દયાલ કો ધામ, જ્યારે મેં એનું નામ પૂછ્યું, પૂછત દીન દયાલ કો ધામ, બતાવત આપનો નામ સુદામા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કાનમાં સુદામા નામનો શબ્દ પડ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સોનાના પલંગ ઉપરથી ઠેકડો માર્યો. ભગવાન શ્રી કૃષ્ણ ભાગ્યા છે. રુકમણી સત્યભામા પૂછતી રહી ગઈ, પ્રભુ તમે ક્યાં જાઓ છો? ભગવાન શ્રી કૃષ્ણએ દોટ મૂકી. દ્વારકાની સડક ઉપર ભગવાન શ્રી કૃષ્ણ દોડે છે. આખી દ્વારકા ઉભી રહી ગઈ. જોવા મળે કે જે કૃષ્ણ ક્યારેય તેજ ગતિથી ચાલ્યા નથી, એ કૃષ્ણ આજે આટલા બધા કેમ દોડી રહ્યા છે? કોણ આવ્યું છે? આખી દ્વારકા સડક ઉપર આવી જાય. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા સુદામાને ગોતે, આ સુદામા આ સુદામા. સુદામાજી પાછા ફરવાની તૈયારીમાં, પણ જેવો કૃષ્ણનો નાદ સાંભળ્યો, સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણ સામે જોવે અને બંને હાથ ઉપર કરી હે કૃષ્ણ, અને કૃષ્ણ બંને હાથ ખોલી સુદામાને પોતાના બાહોમાં ભરી. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને આલિંગન કરી લે, અને આલિંગન કરતા કરતા કૃષ્ણની આંખોમાં આંસુ આવી જાય, સુદામાની આંખોમાં આંસુ આવી, કૃષ્ણની આંખોમાં આંસુ. કૃષ્ણ રોતા રોતા સુદામાને એટલું જ પૂછે, સુદામા એસી હાલત હો ગઈ, મુજે એક બાર તો બતા દિયા હોતા. સુદામા, આવી સ્થિતિ થઈ ગઈ તે મને એક વખત કહી દીધું હોત ને, એક વખત ખબર મોકલાવી દીધી હોત કે તમારી સ્થિતિ આવી છે, તે એકે વખત. સુદામા ભગવાનના આલિંગન કરતા કરતા કે કૃષ્ણ, મેં તો તમને ન કહેવું, પણ શું તમને નહોતી ખબર કે મારી આવી હાલત થઈ ગઈ છે? શું તમે નહોતા જાણતા? કૃષ્ણ અને સુદામા બંને વાતો કરતા કરતા આલિંગન કરે, બંનેની આંખોમાં આંસુ છે. કૃષ્ણને સુદામાને છોડવાનું મન ન થાય, સુદામાને કૃષ્ણને છોડવાનું મન ન થાય. સુદામા વિચાર કરે કે જો હું આવી રીતે કૃષ્ણને ગળે લાગ્યો રહીશ તો સંસારના લોકો શું વિચાર કરશે, અને મારા હાડક્યા કૃષ્ણને વાગતા હશે. કૃષ્ણ વિચાર કરે કે હું આ મોટી હાડક્યા સુદામાને જો આવી રીતે ગળે લગાડી રાખીશ તો બચારો આઈનાન મરી જશે એમ ભય એકબીજાને છોડી દે. પણ કૃષ્ણ સુદામાને પછી તો પોતાના હાથમાં ઉપાડી દ્વારકાનો નાથ પોતાના મિત્ર સુદામાને હાથમાં ઉપાડી પોતાની દ્વારકા નગરીમાં લઈ જાય છે. અને દ્વારકા નગરીમાં સોનાના સિંહાસન ઉપર સુદામાને બેસાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ અતિથિ સત્કાર કરતા સુદામાના ચરણ ધોવા માટે તૈયાર થાય. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના ચરણ ધોવા માટે રુકમણીને કે રુકમણી જરા પાણી લેકર આવો, સુદામા કે ચરણ ધોને. રુકમણી સાથે 16108 બધી રાણીઓ જાય અને બધા રાણીઓના હાથમાં પાણીના ઘડા છે. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના ચરણ ધોવાની તૈયારી કરે, ચરણ પકડી ચરણ પાસે બેસી ભગવાન જોવે. હા હા હા, સુદામાના ચરણોમાં એટલા કાંટા લાગ્યા હતા, એટલા પથ્થર લાગ્યા હતા. એસે બેહાલ બિહાવન સો પગ કંટક જાલ લગે પુની જોયે. ભગવાન એક એક કરીને સુદામાના પગમાંથી કાંટા કાઢી રહ્યા છે. હાય મહાન દુઃખ પાયો સખા તુમ આય નહી તે કીતે દિન ખોય. હે સખા, હે સુદામા, તમારે અહીંયા વેલા આવવું હતું, તમે બહુ મોડું કરી દીધું. સુદામાના ચરણોમાં અનેક અનેક કાંટા લોહી નીકળી રહ્યું છે. અને સુદામાની આવી સ્થિતિ જોઈ કહેવાય છે કે દેખી સુદામા કી દીન દશા. સુદામાની દુઃખમય સ્થિતિને જોઈ દેખી સુદામા કી દીન દશા કરુણા કરુ કે કરુણા નિધિ રોય. ભગવાન શ્રી કૃષ્ણ કરુણાનો સાગર આજે સુદામાની સ્થિતિને જોઈ રોવા મળ્યો છે. કરુણાના સાગરની આંખમાં આજે આંસુ આવી ગયા છે. સુદામા તમારી આવી સ્થિતિ. અને ભગવાન શ્રી કૃષ્ણના આંખમાંથી એટલા આંસુ નીકળ્યા, એટલા આંસુ નીકળ્યા, પાની પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલસે પગ ધોયે. ઈ 16108 રાણી પોતાના હાથમાં પાણીનો ઘડો લઈને ઉભી રહી ગઈ, પણ પાણીની જરૂર ન પડી, કારણ કે કૃષ્ણના આંખના આંસુથી કૃષ્ણએ સુદામાના પગ ધોઈ નાખ્યા. પાણીની જરૂર, એટલા આંસુ નીકળ્યા ભગવાનના આંખમાંથી. ભગવાને સુદામાનું ચરણ ધોયા, સુદામાને સ્નાન કરાવે, સુદામાને બહુ સુંદર વસ્ત્ર પહેરાવે. પછી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કે સુદામાજી, તમે મારા માટે કંઈક લાવ્યા છો? સુદામા વિચાર કરે કે જો હું આ જે લાવ્યો છે એ કૃષ્ણને આપીશ તો એની પત્નીઓ વિચાર કરશે કે આ કેવા મિત્ર રાખ્યા છે. સુદામા આપે નહીં, પણ કૃષ્ણ પ્રાણે છીનવીને લઈ જ્યારે સુદામાની પોટલીમાંથી પૌવા ખાવા માંડે, કહેવાય છે કે અદ્ભુત આનંદ. એ સુદામાની પોટલીમાંથી પૌવા ખાતા કૃષ્ણની આંખમાં આંસુ આવી. રુકમણી અને સત્યભામા જોઈ ન શકી, પૂછે કૃષ્ણ આજે તમને કેમ આટલું રોવું આવે છે? ત્યારે કૃષ્ણ એટલું જ કે પ્રિય પ્રિય, આ સુદામાની પોટલીના પૌવા ખાતા આજે મને મારી મા યશોદાની યાદ આવે છે. આજે મને મારું વૃંદાવન યાદ આવે છે. આજે મને મારું ગોકુળ યાદ આવે છે. સુદામાની આ પૌવામાં એટલો આનંદ છે. રુકમણીએ પૌવા ખાધા, સત્યભામાએ ખાધા. કહેવાય છે કે જેમ જેમ ભગવાન એ સુદામાના પૌવા ખાતા જાય, એમ એમ સુદામાની દરિદ્રતાનો ભૂખો કાઢતા જાય. અહીંયા ભગવાને સુદામાના સમસ્ત પૌવા ખાઈ લીધા અને ત્યાં સુદામાની બધી દરિદ્રતાનો નાશ થયો. કહેવાય છે કે ભગવાને વિશ્વકર્માને મોકલી પોરબંદરમાં સુદામા માટે પોતાની જ જેવી દ્વારકા બનાવવાનો આદેશ આપ્યો, અને વિશ્વકર્માએ ભગવાન જેવી દ્વારકા ઊભી કરી. અહીંયા સુદામા કે કૃષ્ણ ઘણા દિવસો થઈ ગયા, હવે મારે પાછું ફરવું છે, મારે પાછું જ આવવું છે. ભગવાન કૃષ્ણ સુદામા પાસેથી પોતાના રાજમહેલના વસ્ત્રો લઈ સુદામાને રવાના કરે. સુદામાને છોડવા માટે જાય, ગામના સીમાડા સુધી પહોંચે, પણ છતાંય ભગવાન પાછા ન ફરે. સુદામા વારંવાર ભગવાનને પ્રાર્થના કરે, કૃષ્ણ હવે તમે પાછા ફરો. અંતે સુદામા કૃષ્ણને કહે કે હે કૃષ્ણ, જો તમે પાછા ન ફરો તો તમને મારી કસમ. જ્યારે સુદામા પોતાના શ્રમ ખાય છે ત્યારે કૃષ્ણ ઉભા રહી જાય. સુદામા ચાલતા 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 જ્યાં સુધી સુદામા ઉપર દ્રષ્ટિ જાય ત્યાં સુધી કૃષ્ણ સુદામાને જોતા રહે, અને જોતા જોતા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળી જાય. ત્યારે કૃષ્ણ ઉદ્ધવજી અને રુક્મણીને કહે છે કે હે ઉદ્ધવ, હે રુક્મણી, જો હું ચાહેત ને તો આ સુદામાને પોરબંદર પહોંચાડવા માટે મારો સોનાનો રથ આપી શકે, સંભવ હું ચાહેત તો મારા સોનાના રથ ઉપર સવાર થઈ આ સુદામા પોરબંદર પહોંચે, પણ મેં એવું કર્યું નહીં. કારણ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે, આ એટલો પવિત્ર બ્રાહ્મણ છે, એની હું શું વાત કરું. ઉદ્ધવજી પૂછે, પ્રભુ તમે સુદામાને સોનાની દ્વારકા આપી દીધી, તમારે એને એક વખત તો કહેવું તો હતું, મેં તમને આટલું બધું આપી દીધું છે. ત્યારે ભગવાન બોલ્યા છે કે શું કહું ઉદ્ધવ, માંગવા વાળાએ મારી પાસે આજીજી વિનંતી નથી કરી, માંગવા વાળો મારી પાસેથી કઈ માંગ્યું નથી, તો દેવા વાળો કેમ કહી શકે કે મેં તને આપ્યું છે. આ બ્રાહ્મણના જીવનમાં આટલું દુઃખ, આટલું કષ્ટ, આટલી દરિદ્રતા હોવા છતાંય એક વખતે મારી સામે એમ ન બોલ્યો કે તમે મને ધન આપો કે ક્યાંક રહેવાનું આપો. એ બ્રાહ્મણ બહુ પવિત્ર છે જે ક્યારેય કોઈની પાસેથી માંગતા નથી. ભગવાન કૃષ્ણ પોતાના મોઢેથી કહે છે કે આ પવિત્ર બ્રાહ્મણ હું ચાહેત તો મારો રથ આ સુદામાને પોરબંદર મૂકી આવેત, પણ આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે, એટલો પવિત્ર છે, મારે મારા દ્વારકાને આ બ્રાહ્મણના ચરણ મુકાવીને પવિત્ર કરવી છે, એટલે હું આને રથ મોકલતો નથી. આમ કૃષ્ણ સુદામા જાય પોરબંદર જઈને જોવે તો સુદામાને લાગે કે આ હું ફરતા ફરતા દ્વારકા જ પાછો આવી ગયો છું કે શું. પણ પછી ખબર પડી કે ભગવાને મારી માટે દ્વારકા નગરી બનાવી છે. સુદામાજી જોઈને પ્રસન્ન થાય, પણ સુદામાનું જીવન એટલું વિરક્ત કે એના પત્ની એના છોકરા એ દ્વારકા મહેલમાં રહેતા, પણ સુદામા તો એક ઝૂંપડી બનાવીને રહેતા. ભક્તો, આમ કૃષ્ણ અને સુદામાની કથા શ્રીમદ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી વર્ણન કરે. ભક્તો તમે જુઓ, મિત્રતા નિભાવવાનું કોઈ જાણે છે તો એક માત્ર કૃષ્ણ જ જાણે છે. સંસારમાં મિત્ર તો ઘણા બધા મળે, તમે શેરીઓમાંથી નીકળતા હો ને, પાન માવાના ગલ્લે ઉભા હોય તો એ કઈ કેટલાય મિત્રો બની જાય. આપણે કહેવાય છે ને, આપણા ગુજરાતમાં કહેવત છે, શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર 1000. શેરીમાં જતા તાળી મારવા વાળા હજારો મિત્ર મળે, પણ જેમાં સખદખ વારીએ 100 લાખન મેં એક, જે દુઃખમાં આપણો સહારો બને એને વાસ્તવિક મિત્ર કહેવાય. સંસારમાં મિત્રોની કમી નથી, કહેવાતા ઘણા બધા મિત્રો છે, પણ જે આપણું દુઃખને દૂર કરે એને સાચો મિત્ર કહેવાય. અને આ જગતમાં સાચો મિત્ર એકમાત્ર કૃષ્ણ છે. મિત્ર બનાવવા હોય તો કૃષ્ણને મિત્ર બનાવજો, કારણ કે મિત્ર નિભાવવાનું એકમાત્ર કૃષ્ણ જાણે છે. આ સંસારમાં રહેવા વાળો માનવી જે પોતાના સ્વાર્થ સિવાય બીજું કાંઈ વિચારતો નથી, એ હું મિત્ર નિભાવી મિત્રતા નિભાવી છે. મિત્રતા તો કૃષ્ણ નિભાવી જાણે છે. માટે આ બધી લીલાઓથી ભગવાન આપણને શીખવે છે, જો તમારે પુત્ર બનાવવો હોય તો મને બનાવો, પ્રિય બનાવવો હોય તો મને બનાવો, અને મિત્ર બનાવવો હોય તો તમે મને મિત્ર બનાવો. હું મિત્રતા નિભાવીશ અને તમારા જીવનમાં સુખ પ્રદાન કરીશ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. બધા ભક્તોને નિવેદન, આજે આ કથાનો અંતિમ દિવસ છે અને હવે બીજું સત્ર બપોરે 3 વાગે બરાબર શરૂ થઈ જશે અને 3 થી 5 વાગ્યા સુધી આ સત્ર ચાલશે. 5 વાગે પોથી યાત્રા છે. બધા ભક્તોને નિવેદન, આજે બપોરે 3 થી 5 અહીંયા બધા ઉપસ્થિત રહે, કારણ કે આ 7 દિવસની કથામાં તમે કંઈક સાંભળ્યું, કંઈક ભૂલી ગયા, પણ હવે આજે છેલ્લી 2 કલાક છે. આ છેલ્લી 2 કલાક આખી ભાગવત સપ્તાહનો સાર કહેવામાં આવશે. કદાચ તમે કંઈક ભૂલી ગયા હો, કાંઈ યાદ ન રહ્યું હોય અથવા કથા ન સાંભળી હોય, તો આ સાંજે બપોરે 3 થી 5 તમે કથા સાંભળજો. ભાગવત કથાનો સાર કહીશ અને કથાની પૂર્ણાહુતિ થશે અને ભગવાન શ્રી કૃષ્ણને ભાગવતના આશીર્વાદ લેશું. સૌ ભક્તોને નિવેદન, બપોરે 3 થી 5 અહીંયા હાજર રહે. 3 થી 5 આ કથાનો અંતિમ સત્ર હશે. અંતિમ સત્રમાં હાજર રહેવું સૌ ભક્તોને જરૂરી છે. હરે કૃષ્ણ.